दुशासन जेनामां 10,000 હાથીનું બળ. એ દેવી દ્રૌપદીને લેવા માટે એના કક્ષમાં ગયો. રજસ્વલા હતી, એક વસ્ત્રમાં હતી. દ્રૌપદીને ના પાડી, હું નહીં આવી શકું. પણ દુશાસન એના વાળ પકડી, કહેવાય છે કે જે દિવસે દુશાસને દ્રૌપદીના વાળ પકડ્યા, ભાગવતમાં વર્ણન છે, કચ આયુ હત પ્રભ. એ દ્રૌપદીના વાળ જે દિવસે પકડ્યા, એ દિવસથી કુરુવંશની, એ કૌરવની આયુ ક્ષીણ થઈ ગઈ. પરાઈ સ્ત્રીને સ્પર્શ કરવાથી માત્ર એ વ્યક્તિનો જ નહીં, એ વ્યક્તિના કુટુંબનો, એના આખા કુળનો નાશ થઈ જાય. એ મહાભારતનું યુદ્ધ અને કૌરવોનો નાશનું પ્લેટફોર્મ બની રહ્યું છે આ દ્રૌપદી. જો કદાચ દ્રૌપદી સાથે કૌરવોએ આવું ન કર્યું હોત તો આ દુર્યોધન ઇત્યાદિ મરેત નહીં. પણ દ્રૌપદીને વાળ પકડી ઘસીટતા ઘસીટતા દ્રૌપદીને કુરુવંશની સભામાં લાવ્યા. દ્રૌપદીને દુર્યોધને આદેશ આપ્યો, સાથળ ઉપર હાથ મારીને કીધું, જલ્દી નગ્ન કરો, મારી સાથળ ઉપર બેસાડો. ત્યારે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી, દુર્યોધન જો યુદ્ધ થયું તો તારી સાથળ તોડી નાખીશ. ને આગળ જઈને થયું, પણ દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે, સાડી ખેંચે. ઈ અબલા નારી ધૃતરાષ્ટ્રના શરણે ગઈ કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, તમારી કુળવધુ છું, તમારી વહુ છું, અને આજે કુરુવંશની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખવા જઈ રહ્યું છે, તમે આને રોકો. પણ એ પુત્ર મોહમાં આંધળો ધૃતરાષ્ટ્ર એના પુત્રને ન રોકી શક્યો. પછી દ્રૌપદી પિતામહ ભીષ્મની શરણમાં ગઈ. પિતામહ ભીષ્મને કીધું, પિતામહ તમે તો નીતિને જાણો છો, મારી રક્ષા કરો. પિતામહ પણ માથું નીચે નાખી દીધું, દ્રૌપદીની રક્ષા ન કરી. અનેક લોકોના શરણોમાં ગઈ દ્રૌપદી. મહાભારતમાં વર્ણન છે, એ સભામાં 20,000 ખુરશી હતી. આ કોઈ 2-5 માણસોની વચ્ચે કાર્ય નહોતું થતું, ભરી સભામાં હજારો લાખો લોકોની વચ્ચે એ કુરુવંશની કુળવધુ દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ. અનેક લોકોના શરણોમાં ગઈ, કોઈ રક્ષા ન કરી. અંતે દ્રૌપદીએ પોતાના હાથનો, પોતાની શક્તિનો સહારો લીધો. પણ એ 10,000 હાથીના બળવાળા દુશાસન સામે દ્રૌપદી શું કરી શકે? રક્ષા ન કરી શકી. દ્રૌપદીએ વિચાર કરી લીધો, હવે મારી રક્ષા કરવા વાળું કોઈ નથી. પણ એ સમયે વેદ વ્યાસજીની વાત યાદ આવી. જ્યારે દ્રૌપદીના વિવાહ થયા હતા, વેદ વ્યાસજી આશીર્વાદ આપતા કીધું હતું કે હે દ્રૌપદી, જીવનમાં જ્યારે કષ્ટ પડે ત્યારે બીજા કોઈને નહીં, કૃષ્ણને યાદ કરજે, તારી અવશ્ય રક્ષા કરશે. એ વેદ વ્યાસની યાદ આવી. અને એ સમયે દ્રૌપદી ભરી સભામાં એ કુરુવંશના લોકોને લલકારતા કહે છે કે હે હસ્તિનાપુરમાં રહેવા વાળા લોકો, તમે શું જાણો એક માં બહેન અને સ્ત્રીની મર્યાદા અને ઇજ્જત શું હોય? અરે એ પાણીની વચ્ચે રહેવા વાળો, એ દ્વારકામાં રહેવા વાળો મારો ભાઈ જાણે છે, કૃષ્ણ જાણે છે કે એક સ્ત્રીની મર્યાદા, શરમ અને ઇજ્જત શું હોય. આટલું જ કહી દ્રૌપદીએ બંને હાથ ઉપર કરી દીધા અને બંને હાથ ઉપર કરી, હે કૃષ્ણ દ્વારકા વાસી, પાહી પાહી જગતપતે, કૃષ્ણને યાદ કર્યા. કહેવાય છે કે જે ઘડીએ, જે સમયે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા, એ કૃષ્ણ દ્વારકામાં હતા. 16,108 રાણીઓ એમની સેવા કરી રહી હતી. પણ દ્રૌપદીએ જેવા યાદ કર્યા, ભગવાન શ્રી કૃષ્ણના આઠેય અંગ ફરકવા મળ્યા. તરત ભગવાને એના સોનાના સિંહાસન ઉપરથી કુદુકો માર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ આકાશના માર્ગે ઉડવા મળ્યા દ્રૌપદીની રક્ષા કરવા માટે. ગરુડજીએ કીધું, પ્રભુ મારી ઉપર બેસી જાઓ, હું તમને 1 સેકન્ડમાં પહોંચાડી દઉં. કીધું, ગરુડજી આજે તમારી ગતિ ધીમી. છતાં કૃષ્ણને વિચાર આવ્યો કે કદાચ હું ટાઈમે ન પહોંચી શકું. ભગવાન શ્રી કૃષ્ણે વસ્ત્રને આદેશ આપી દીધો, આકાશમાં વસ્ત્ર ઉડી રહ્યું છે ભગવાન કૃષ્ણ એમની પાછળ, ગરુડજી એમની પાછળ. અને અહીંયા ઈ દુશાસન દ્રૌપદીની સાડી ખેંચી રહ્યો છે, પણ ભગવાનની કૃપા થઈ ગઈ. ઈ સાડી ખેંચતા 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 ઈ દુશાસન થાકી ગયો. દુર્યોધન સાંકથળ ફડકારતો રહી ગયો કે હે દુશાસન, નગ્ન કરો જલ્દી. પણ દુશાસન કે ભાઈ, આ સાડી છે કે નારી છે? આ નારી છે કે સાડીની ફેક્ટરી છે? આ સાડી પત્તી જ નથી. એ હજારો કિલોમીટર સાડી ભગવાન શ્રી કૃષ્ણએ પ્રદાન કરી અને કુરુવંશની સભામાં દ્રૌપદીની લાજ રહી ગઈ. દેવી કુંતીને યાદ આવે છે કે હે કૃષ્ણ, તમારી કૃપા, તમે ન હોત તો અમારી કુળવધુ દ્રૌપદીનું શું થયું હોત? તમારી કૃપાથી દ્રૌપદીની લાજ રહી ગઈ. કથા બહુ સુંદર. જ્યારે દ્રૌપદીની લાજ રહી ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તો પ્રેમમાં જે છે ને, ક્યારેક માન, ક્યારેક રૂઠવું મનાવવું. દ્રૌપદીએ કૃષ્ણને કીધું, ભાઈ કૃષ્ણ, જો તમારે મારી રક્ષા કરવી કરવાની જ હતી તો આટલી વાર કેમ લગાડી? તમારે મારી રક્ષા કરવાની જ હતી તો આટલી વાર કેમ લગાડી? તો કૃષ્ણે કીધું, બહેના, હું તો તારી બાજુમાં ઊભો તો તારી રક્ષા કરવા, પણ તું બોલી હે કૃષ્ણ દ્વારકાવાસી, દ્વારકામાં રહેવા વાળા કૃષ્ણ, મારી રક્ષા કરો. હવે હું તો મારા ભક્તોનું વચન ક્યારેય તોડતો નથી. તે એમ કીધું, દ્વારકામાં રહેવા વાળા કૃષ્ણ, મારી રક્ષા કરો, એટલે હું અહીંયાથી દ્વારકા ગયો અને દ્વારકાથી અહીંયા આવ્યો, એટલે વાર લાગી. બાકી મારા ભક્તની રક્ષા કરવામાં ક્યારે હું વાર નથી લગાડતો. નમે ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તની રક્ષા કરવામાં હું ક્યારે દેર નથી કરતો. દેવી કુંતી, મેં વિચાર કર્યો તો કુંતીની પ્રાર્થના અડધો કલાક લઈશ, 45 મિનિટ થઈ ગઈ અને અડધી પ્રાર્થના પણ નથી થઈ. ભાગવતનો આ રસ છે, ભાગવતનો એક એક શ્લોક, એક એક પ્રસંગ, એક એક શબ્દ ઉપર મનન, એનું આસ્વાદન હોય. વાસ્તવમાં 7 દિવસમાં આખી ભાગવત કેવી, આ મને આમાં મજા નથી આવતી. આ ખાલી દેવી કુંતીની પ્રાર્થના 24 શ્લોકમાં છે. આ ખાલી 24 શ્લોકની પ્રાર્થના ઉપર મરીન લાઇન્સ મુંબઈમાં મેં 7 દિવસ ભાગવત કથા કરી હતી, છતાંય એ કથા પૂરી ન થઈ. એ 4-5 શ્લોકની વ્યાખ્યા થઈ. એક એક શ્લોક ઉપર 2-2, 3-3 દિવસ સુધી સાંભળી શકાય, એટલું આમાં ગૂઢ રહસ્ય. છતાં જે આ પ્રાર્થના સ્તુતિઓનો સાર છે એ અવશ્ય હું તમને કહીશ. દેવી કુંતી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમે અમારી વારંવાર રક્ષા કરી છે. અસત સભાયામ વનવાસ કૃચ્છત મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રે દ્રોણસ્ય તચ્ચાસ્મ હરે વિરક્ષિતામ. એટલું જ નહીં, અશ્વત્થામાના એ બ્રહ્માસ્ત્રથી પણ અમારી રક્ષા કરી. પ્રભુ તમે મહાન છો. પણ કૃષ્ણએ કીધું, ઠીક છે ભાઈ, હું મહાન છું, તમારે જોતું છે શું? કામની વાત કરો ને. ક્યારેક કોકના વખાણ કરતા હોય ને તો સામેવાળા કહે કે બસ હવે વખાણ થઈ ગયા, હવે શું જોતું છે તમારે? શું જોઈએ છે તમારે? જે જોઈતું હોય એ માંગી લો. વિચાર કરો, કદાચ કૃષ્ણ તમારી સામે ઉભા હોય ને તમને કીધું હોય કે તમારે શું જોતું છે, માંગી લો, તો આપણે લિસ્ટ કાઢવી આટલું મોટું. 4-5 ગાડી, 4-5 બંગલા, આંગળીયામાં આટલું બેલેન્સ, આટલા રોકડા. પણ દેવી કુંતી ભગવાન શ્રી કૃષ્ણ પાસે એવી વસ્તુ માંગે છે, ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી ભગવાન પાસે આવું કોઈ નથી માંગ્યું. શું જોઈએ છે તમને? દેવી કુંતી કહે છે, હે કૃષ્ણ, તમારે મને કઈક દેવું જ હોય તો તમે મને આશીર્વાદ આપો કે મારા જીવનમાં દુઃખ આવતા રહે. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. હે જગત ગુરુ, હે જગતના સ્વામી, હે કૃષ્ણ, મારે દુઃખ જોઈએ છે, મારે દુઃખી થવું છે, તમે મને દુઃખી કરો. હવે આવું કોઈ માંગે ભગવાન પાસે? આપણે તો હે જય જગદીશ હરે, ભક્ત જનો કે સંકટ દૂર કરે, ધન સંપત્તિ આવે, કષ્ટ મિટે તન કા. એમાં ભૂલમાં એ પાડોશીને નો આવ્યો, એ બસ ભગવાનને પ્રાર્થના. એકવાર એક શિવજીનો ભક્ત, શિવજીનો ઉપાસક, એની ઉપાસના જોઈ શિવજી પ્રકટ થયા. કીધું શું જોઈએ છે? પણ શિવજીએ કીધું તું જે માંગીશ એના કરતા ડબલ તારા પાડોશીને મળશે. તો ઓલો તો ટેન્શનમાં આવી ગયો, હું કદાચ 1,00,000 માંગું તો પાડોશી વાળી પાસે 2,00,000 થઈ જશે, હું કદાચ 1 ગાડી માંગું તો એ 2 ગાડી વાળો થઈ જશે, હવે કરવું શું? તો કીધું એક કામ કરો શિવજી, તમે મારી 1 આંખ ફોડી દો. તો પાડોશીની બંને ફૂટી જાય. મારી 1 આંખ ફોડી નાખો અને મારા ઘરે તમે 1 એવો કૂવો બનાવી દો જેમાં વંડી ન હોય, બાઉન્ડ્રી ન હોય. એટલે પાડોશીના ઘરે 2 કૂવા બને ને બોલો બારો નીકળે, કૂવામાં પડે મરી જાય. સ્વાર્થી જગત હે યે, પણ દેવી કુંતી ભગવાન પાસે દુઃખ માંગે છે. પ્રભુ દુઃખ આપો. ભગવાન કે આજ સુધી મારી પાસે દુઃખ કોઈ માંગ્યા નથી અને તમે મારી પાસે દુઃખ માંગો છો, આનું કઈ કારણ ખરું? કે આ ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવમ અદર્શનમ. હે પ્રભુ, હું તમારી પાસેથી દુઃખ એટલા માટે માંગુ છું કે જ્યારે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યા છે પ્રભુ તમારી યાદ આવી છે, જ્યારે જ્યારે હું દુઃખી થાઉં છું ત્યારે પ્રભુ તમારી યાદ આવે છે, અને જ્યારે સુખનો સમય હોય ત્યારે તમે વિસરાઈ જાઓ છો, તમે યાદ નથી આવતા. વાત પણ સાચી છે ને? હે, જ્યારે જીવનમાં સુખ હોય, કોઈ ચિંતા ન હોય, ટેન્શન ન હોય, ત્યારે ભગવાન યાદ ન આવે, ત્યારે ભગવાનનો વિચાર ન આવે. આપણે કહીએ આ ઘર કોનું? મારું, મેં મારી મહેનતથી બનાવ્યું, આ ઓફિસ મારી, આ મારી પત્ની, આ મારા છોકરાઓ, આ મારા પુત્રો મેં ઉત્પન્ન કર્યા. અને જ્યારે એ છોકરો જવાનીમાં મરી જાય ને, હે ભગવાન તે કેમ મારી નાખ્યો, તે કેમ એને લઈ લીધો? ભગવાનને દોષ આપે. વાસ્તવમાં આ સંસારમાં જ્યારે દુઃખ આવે ત્યારે જ ભગવાનની યાદ આવે છે. આ દેવી કુંતી કહે છે, જન્મ ઐશ્વર્ય શ્રુતિ શ્રીભી એદ માન મદપમાન નૈવા હત્ય વિધાતુંબે ત્વામ અકિંચન ગોચર. જેનો ઉચ્ચ કુળમાં જન્મ થયો હોય, જેની પાસે ધન સંપત્તિ પદ ઐશ્વર્ય, આવા લોકો ક્યારેય ભક્તિ ન કરી શકે. જેના જીવનમાં દુઃખ હોય એ ભગવાનની ભક્તિ બહુ સારી રીતે કરી શકે. ભક્તો, કદાચ આપણા જીવનમાં દુઃખના દિવસો હોય ને, તો એને ભગવાનની કૃપા સમજવી. ભગવાન અને ભક્તોને ભગવાન જાણી જોઈને વધારે દુઃખ આપે છે. શા માટે? કહેવાય છે કે દુઃખમય અવસ્થામાં ભગવાન યાદ આવે. શાસ્ત્રમાં કીધું છે કે જે લોકો મારી ભક્તિ કરે ને એની ઉપર હું કૃપા કરું છું, તસ્યામ અહમ અનુગ્રહણામી. મારી ભક્તિ કરવાવાળા ઉપર હું કૃપા કરું છું તો પૂછ્યું, તમે કેવી કૃપા કરો છો, શું કરો તમે? તો ભગવાન કે હું જેની ઉપર કૃપા કરું ને એનું બધું ધન હરી લઉં છું. લે, આને કૃપા કહેવાય? હા, ભક્તો ઉપર ભગવાનની કૃપા થાય. કેવી? પૈસા ખાલી થઈ જાય. તમે જોયું છે અમારા ભક્તો ભક્તિમાં નહોતા ત્યારે કેટલા પાવરફુલ હતા, હે? સવારમાં 6 વાગ્યાની ટ્રેન પકડી લેતા, પણ ભક્તિમાં આવી જાય એટલે પછી ધંધામાં મન ન લાગે. ધન હરી લઉં અને પછી ઓર ભક્તિ કરે ને તો એના જ કુટુંબમાં એ કુટુંબવાળા સાથે ઝઘડો કરાવી દઉં. ભક્તિ કરતા હોય ને એના કુટુંબમાં બહુ બને નહીં, કારણ કે કુટુંબવાળા કે આ તો અમને ફોનય નથી કરતા, ઘરે બેસવાય નથી આવતા, અમારી સામે જોતાય નથી. હવે ક્યાંથી જોવે? કારણ કે એનું મન તો ભગવાનમાં લાગ્યું છે. એને તમારી સાથે દુશ્મનાવટ નથી, પણ એ રાત દિવસ ભગવાનના ચિંતનમાં છે, ભગવાનના નામ હરિકથા કીર્તનમાં. ભગવાન કહે છે કે જે મારી ભક્તિ કરે તેની પર કૃપા કરું, સૌથી પહેલા એનું ધન હરી લઉં અને પછી એના સ્વજનો સાથે ઝઘડો કરાવી દઉં, અને એવી અવસ્થામાં પણ જો મારું શરણ ગ્રહણ કરી રાખે અને મારી ભક્તિ ચાલુ રાખે તો કે છે હું એને એવું સ્થાન પ્રદાન કરું દેવાનામ અપિ દુર્લભમ, 33 કરોડ દેવી દેવતાઓને બી જે દુર્લભ સ્થાન એવું વૈકુંઠ હું એને પ્રદાન કરી દઉં છું. તો ભાઈ વૈકુંઠ પ્રાપ્ત કરવા માટે થોડું કષ્ટ તો ભોગવવું પડશે. દેવી કુંતી ભગવાન પાસે દુઃખ માંગે છે અને બહુ સુંદર આગળ પ્રાર્થના કરે કે હે પ્રભુ, તમે સાક્ષાત ઈશ્વર પ્રભુ. ભગવાન કે જો હું ઈશ્વર જ હોઉં, કૃષ્ણ કે હું ઈશ્વર જ હોઉં તો અહીંયા શા માટે આવ્યો? તો હું મારા ધામમાં ન બેઠો રહું? ત્યારે દેવી કુંતી કે છે હા, તમે અહીંયા શા માટે આવ્યા છો હું જાણું છું. સંસારના અમુક લોકો એમ કે છે કેચિત આહુ અજમ જાતમ પુણ્ય શ્લોકે ય કીર્તન, તમે યુધિષ્ઠિર મહારાજની ખ્યાતિ વધારવા માટે આવ્યા છો. અમુક લોકો એમ કે છે કે તમે બ્રહ્માજીની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને આવ્યા છો. અમુક લોકો એમ કે છે પૃથ્વીનો ભાર દૂર કરવા આવ્યા છો. અનેક અનેક કારણો આપે અને દેવી કુંતી કહે છે કે વાસ્તવમાં તમે આ સંસારમાં શા માટે આવ્યા છો એ હું જાણું છું. ભગવાન આ સંસારમાં અવતાર શા માટે લે અને સાક્ષાત કૃષ્ણ ધરાધામ ઉપર શા માટે આવ્યા? દેવી કુંતી રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. ભવેસ્મિન ક્લિશ્યમાણાનામ અવિદ્યા કામ કર્મ ભી, આ સંસારમાં લોકો અવિદ્યાને કારણે, અજ્ઞાનના કારણે અકર્મમાં ફસાયેલા છે, પાપમાં ફસાયેલા છે અને 84ના ચક્કરમાં દુઃખ ભોગવી રહ્યા છે. પણ પ્રભુ, આ 84ના ચક્રમાં ફસાયેલો જીવ જો તમારી કથાનું શ્રવણ કરે, તમારી કથાનું, તમારી લીલાનું ચિંતન કરે તો એ આ 84ના ચક્રમાંથી મુક્ત થઈ તમારા ધામને પ્રાપ્ત કરે. પ્રભુ, તમે આ સંસારમાં એટલા માટે આવ્યા છો કે આવવા વાળું ભવિષ્ય તમારી આ લીલાને યાદ કરે, તમારી આ લીલાને સાંભળે અને આ લીલાને યાદ કરી સાંભળી તમારા ધામને પ્રાપ્ત કરે. આ સંસારમાં ભગવાનના આવવાનું કારણ અને અંતે કહે છે શુણવંતી ગાયંતી ગૃણંતી અભિક્ષણશ, જે લોકો તમારી કથાને સાંભળે છે, તમારી કથાને ગાય છે, જે તમારી કથા સાંભળવા વાળાનું અનુમોદન કરે છે, આ બધા સુખી થઈ તમારા ધામને પ્રાપ્ત કરે છે. અને અંતે દેવી કુંતી કહે છે કે જો તમે મારી ઉપર પ્રસન્ન હો તો કૃપા કરી તમે હસ્તિનાપુરમાં રોકાઈ જાઓ. દેવી કુંતીની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં રોકાઈ જાય છે. પછી આગળની કથા તો તમે સાંભળી કે હસ્તિનાપુરમાં રહી યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર કરવા યુધિષ્ઠિરને પિતામહ ભીષ્મ પાસે લઈ જાય. પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે અને ભીષ્મના ઉપદેશથી યુધિષ્ઠિરનો શોક દૂર થાય. પિતામહ ભીષ્મ ભગવાનના ધામને પ્રાપ્ત કરે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ગમન, દ્વારકામાં પ્રવેશ કરે. હવે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં છે અને અહીંયા હસ્તિનાપુરમાં એ ઉત્તરાના ઘરમાં જે બાળક હતું, જે સંતાન હતું એનો જન્મ થાય છે. ઉત્તરાના ઘરમાં એક અદ્ભુત ભગવાનનો પ્રસાદ, એ બાળકનો જન્મ થયો. કહેવાય છે કે એ બાળક જન્મથી કંઈક ગોતતો હોય એવું લાગતો. વાસ્તવમાં એ બાળકે માતાના ગર્ભમાં ભગવાનના દર્શન કર્યા હતા અને એ બાળક જન્મ લઈને બસ એ પરીક્ષણ કરતો હતો કે એ ભગવાન અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. પરતઃ ઈક્ષણ ભગવાનનું પરીક્ષણ કરવાને કારણે એ બાળકનું નામ પરીક્ષિત થયું. અને એ પરીક્ષિત મહારાજના જન્મને દિવસે અનેક અનેક ઋષિ મુનિઓને બોલાવ્યા. કૃપાચાર્યે મહારાજ પરીક્ષિતનું નામકરણ કર્યું. કૃપાચાર્ય દ્વારા પરીક્ષિતનું નામ વિષ્ણુ રાત રાખવામાં આવ્યું. રાતીનો અર્થ થાય દદાતી. ભગવાન વિષ્ણુએ જેને જીવન દાન દીધું છે એનું નામ વિષ્ણુ રાત. પરીક્ષિતના બે નામ છે, પરીક્ષિત અને વિષ્ણુ રાત. અને ભવિષ્યવાણી કરી કે આ બાળક ધર્મનો વેત્તા, ધર્મ વેત્તા, ભગવત ભક્ત, પરમ જ્ઞાની અને પરમ દાની થશે. કે છે રાજા શિવી જેવો દાની થશે. આમ પરીક્ષિત મહારાજ ધીરે 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 મોટા થાય. અને પરીક્ષિત મહારાજ મોટા થયા, એમના વિવાહ ઈરાવતી નામની કન્યા સાથે કરવામાં આવ્યા. એક દિવસની વાત, યુધિષ્ઠિર મહારાજ અને કૃષ્ણ આ બંને છૂટા પડ્યા. બહુ દિવસ વીતી ગયા, વર્ષો વીતી ગયા. પહેલાના જમાનામાં મોબાઈલ કે ફોન કે એવી કોઈ વ્યવસ્થા નહોતી. યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણના સમાચાર જાણવા અર્જુનને દ્વારકા મોકલ્યા. અને અહીંયા યુધિષ્ઠિર મહારાજે જોયું. એક દિવસ યુધિષ્ઠિર મહારાજે જોયું કે એ હસ્તિનાપુરમાં અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા. આકાશમાંથી લોહીની વર્ષા થવા માંડી. શિયાળ અને કૂતરાનો અવાજ આવવા માંડ્યો. ધરતી ઉપર ભૂકંપ થવા લાગ્યો. એ હસ્તિનાપુરમાં મંદિરોમાં જેટલી પણ મૂર્તિ હતી એ મૂર્તિઓમાંથી આંસુ નીકળવા માંડ્યા. યુધિષ્ઠિર મહારાજ ચોંકી ગયા અને તરત સૈનિકોને કીધું, ઇતિ ચિંતય તસ્તસ્ય દ્રષ્ટારિષ્ટેન ચેતસા રાજ્ય પ્રત્યાગમદ બ્રહ્મન યદુપુર્યા કપિધ્વજ. કપિધ્વજ ઘણા દિવસથી કૃષ્ણની ખબર લેવા માટે ગયો છે, હજી કેમ નથી આવ્યો? અર્જુનનું એક નામ કપિધ્વજ, કારણ કે શ્લોકમાં નામ આવ્યું છે એટલે તમને પાછા તમે ઓલી કથા ભૂલી નહીં જતા, કારણ કે આમાં કથાની અંદર કથા ને એની અંદર કથા આવે. તો મૂળ વાતને ધ્યાન રાખવી જોઈએ. યુધિષ્ઠિર મહારાજે એમના ભાઈ અર્જુનને કપિધ્વજ કીધું. અર્જુનનું એક નામ, અર્જુનના અનેકો નામ છે. અર્જુનનું એક નામ છે ગુડાકેશ, ધનંજય, પરંતપ. આ ભગવદ્ ગીતામાં આ બધા નામો છે. એમ મહાભારતમાં અર્જુનનું એક નામ છે કપિધ્વજ. આ કપિધ્વજ નામ શા માટે પડ્યું તમે જાણો છો? જાણતા હો તો મારે સમય બગાડવો નહીં, કારણ કે હજી ઘણી કથા બાકી છે. એકવાર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને લીધા વગર એકલા રથને લઈ જંગલમાં મેળા કરવા માટે ગયા અને હસ્તિનાપુરથી ફરતા ફરતા દક્ષિણ ભારતમાં પહોંચી ગયા. શેત બંધુ રામેશ્વર જઈ એ સમુદ્રમાં સ્નાન કર્યો. એ સમુદ્રમાં સ્નાન કરી અર્જુન ઊભા થયા તો સામે એને હનુમાનજી મહારાજના દર્શન થયા. ઉંમર થઈ ગયેલી, સોના જેવા ચમકદાર વાળ હતા હનુમાનજી મહારાજના. અર્જુનજી ગયા, કીધું તમે કોણ છો, હુ આર યુ? હનુમાનજી મહારાજે કીધું, હું રામદૂત હનુમાન છું. ના, હનુમાનજી મહારાજે શું કીધું? આ પદ્મ પુરાણમાં કથા છે કે આ સમુદ્ર ઉપર જેને પુલ બનાવ્યો છે એ પુલ, જેની કૃપાથી આ જે પુલ બન્યો છે એનો દાસ રામ દૂત હું હનુમાન છું. અને એ સમયે અર્જુનને અભિમાન ચડી ગયું. અર્જુનને અભિમાન થયું, એ ભગવાનના ભગવાનમાં દોષ જોવા મળ્યા. જ્યારે કોઈ વ્યક્તિ મહાન વ્યક્તિમાં દોષ જોવા મળે સમજી લેવું એનું પતન નિશ્ચિત છે. અર્જુને કીધું, તમારા જે સ્વામી છે ને, આમ તો કોઈ વાંધો નથી, પણ આ પુલ બનાવવાની શું જરૂર હતી? કેટલાય વાનરોને હેરાન કર્યા, કેટલાય પથ્થર લાવ્યા, આ રામને કઈ ખબર ન પડી. આટલી બધી મહેનત કરવાની શું જરૂર હતી? એક ધનુષ બાણથી ચલાવી દીધો તો પુલ બની જાત. હનુમાનજી મહારાજે અર્જુનને કીધું કે અર્જુનભાઈ, તમારી વાત તો સાચી, પણ અમારું વજન એટલું છે કે રામના બાણથી પુલ બન્યું હોત તો એ પુલ તૂટી જાત. વાનરોનું વજન એટલું, કારણ કે રામ એકલા નહોતા, એકલા હોત તો એ વયા જાત, આખી સેના હતી. અર્જુન કે ભલામણા, એવા ધનુષના એવા બાણના પુલ થોડી તૂટે. અર્જુન કે હું બાણથી અહીંયા એક પુલ બનાવી દઉં અને તમે ચાલો ને એની ઉપર નાચો, છતાં એ નહીં તૂટે. અભિમાન હતું. અને કદાચ હું પુલ બનાવી દઉં, તમે આની ઉપર ચાલો અને એ પુલ ન તૂટે તો શરત લગાડવી છે. શું કીધું? જો પુલ ન તૂટે તો તમારે આત્મહત્યા કરી લેવાની. હનુમાનજી કે પુલ તૂટી ગયો તો? અર્જુન કે હું આત્મહત્યા કરી લઈશ. બેવની જાન જોખમમાં, અને બે ભગવાનના દૂત, એક ભગવાનનો સખા, એક ભગવાનના દૂત, બંને આત્મહત્યા. અને એ સમયે અર્જુને પોતાના ગાંડીર ઉપર ધનુષ ચડાવ્યું, બાણ ચડાવ્યું, અને બાણ છોડતા એ સમુદ્ર ઉપર પુલ બની ગયો. અને જેવા હનુમાનજી મહારાજ પુલ ઉપર ચડ્યા, એ ચડતા ભેગા જ પુલ તૂટી ગયો. અર્જુન કે ગયા કામથી, ક્ષત્રિયની પ્રતિજ્ઞા ક્યારે વિફળ ન જાય. અને અર્જુન પોતાના ગાંડીવથી પોતાની આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. કીધું, અર્જુન શા માટે આત્મહત્યા કરો છો? સ્વાગત. હનુમાનજી મહારાજ કે કૃષ્ણ પ્રભુ, તમે વચ્ચે નો આવતા, અહીંયા અમારી શરત લાગી હતી, આ ભાઈ હારી ગયા છે, હવે તમે એને મરવા દો. ભગવાન કે જો તમે ક્યારે ક્રિકેટ મેચ જોઈ છે એમાં અમ્પાયર હોય, ક્યારે ફૂટબોલ મેચ જોઈ છે એમાં રેફરી હોય, કોઈ પણ મેચ હોય તો એમાં અમ્પાયર હોય, વગર અમ્પાયર ડિસિઝન કેમ આવે? હવે કામ કરો, હું અમ્પાયર આવી ગયો છું, હવે ફરીથી કરો, પછી એનું સાચું ડિસિઝન આવે. અર્જુન કે જો વાત સાચી, અમ્પાયર વગર ડિસિઝન કેમ લેવું? હનુમાનજી કે કોઈ વાંધો નહીં. હનુમાનજીને અભિમાન ચડ્યું, હવે ગમે એવું પુલ ન બનાવે, આપણે તોડી નાખશું. અર્જુનને અભિમાન થયું, હનુમાનજીને અભિમાન થયું. ક્યારેક ક્યારેક ભગવાનના ભક્તોને અભિમાન થઈ જાય, પણ ભગવાન લાંબા સમય સુધી એને રહેવા ન દે. હવે હનુમાનજીને અભિમાન થયું અને અર્જુને ભગવાનના આશીર્વાદ લઈને બાણ ચલાવ્યું, પુલ બન્યો. હનુમાનજી મહારાજ ચાલ્યા, એની ઉપર નાચ્યા, ઘણો પ્રયાસ કર્યો પગને દબાવવાનો, પણ એ પુલ પડ્યો નહીં. અર્જુન કે હવે, ભગવાન કે હવે ભવે કાંઈ નહીં, એક કામ કરો, તમે બે સંપી જાઓ. અને ભગવાને અર્જુનને કાનમાં કીધું, આ મારી લીલા છે, નકર હમણે પડી જાય પુલ. ભગવાને પછી ઉપદેશ દીધો, તમના તમારા બેયના મનમાં અભિમાન થયું છે, અને હવે એક કામ કરો, તમને ક્યારે અભિમાન ન થાય એટલે તમે બે સાથે રહેજો. સમાન વ્યક્તિ જ્યારે સાથે રહે ને તો ક્યારે અભિમાનનો પ્રશ્ન જ નથી, પણ પોતાનાથી નીચા વ્યક્તિ સાથે જ્યારે રહેવામાં આવે ને તો ઓલા તો ભાઈ ભાઈ કરવાના, બાપુ બાપુ, તમે તો મહાન મહાન, એમાં અભિમાન આવી જાય. પણ જો સમાન હોય, સમાન પદ પોઝિશન હોય અને સાથે રહેતા હોય તો અભિમાનનો કોઈ પ્રશ્ન નથી. કૃષ્ણે એ દિવસે કીધું કે અર્જુન હનુમાનજી બે સાથે રહેજો, જીવનમાં ક્યારે અભિમાન નહીં આવે. હનુમાનજી કીધું, અર્જુન મહારાજ એક કામ કરું, હું તમારા રથની ધજા ઉપર બેસી જાઉં છું. એ કપી હનુમાનજી મહારાજ અર્જુનની ધજા ઉપર બેસી ગયા, માટે અર્જુનનું એક નામ કપી ધ્વજ બન્યું. કપિધ્વજ. યુધિષ્ઠિર મહારાજ કહે છે, કપિધ્વજ અર્જુનને મોકલ્યો છે પણ આવ્યો નહીં. અર્જુન આવ્યા, યુધિષ્ઠિર મહારાજ ને ખબર દીધા, ભાઈ બહુ દુઃખની વાત છે. શું થયું? દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને એમના વૈકુંઠમાં, એમના નિજ ધામમાં પાછા વયા ગયા છે. યુધિષ્ઠિર મહારાજે વિચાર કર્યો, આ પૃથ્વી ઉપર ભગવાન નથી, હું પણ નહીં રહું. હિમાલયના માર્ગે, સ્વર્ગના માર્ગે યુધિષ્ઠિર મહારાજ ભગવાન, યુધિષ્ઠિર મહારાજ સાથે પાંડવો, ઇત્યાદિ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. અને હવે પરીક્ષિત મહારાજની કથા સાંભળો. મહારાજ પરીક્ષિત હવે આ કુરુવંશના એક જ વંશધર, કુરુવંશનો એક જ દીપક વધ્યો તો કૌરવોનો વિનાશ થઈ ગયો, પાંડવો ચાલ્યા ગયા. હવે એક કુરુવંશનો વંશધર પરીક્ષિત મહારાજ અને એ રાજ કરે છે. પરીક્ષિતનું રાજ એટલે અદભુત રામ રાજ્ય. એક થઈ ગયું રામ રાજ્ય અને બીજું પરીક્ષિત રાજ્ય. દૈવિક દૈહિક ભૌતિક તાપા, રામ રાજ્ય કાહુ નહીં વ્યાપા. કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં, રોગ નહીં, એવું રાજ્ય મહારાજ પરીક્ષિતનું. એક દિવસની વાત, મહારાજ પરીક્ષિત યુદ્ધ કરી પાછા આવતા હતા. એના રાજ્યમાં મહારાજ પરીક્ષિતે એક અદભુત દ્રશ્ય જોયું. એ દ્રશ્ય શું હતું? સુત ગોસ્વામી, યાદ રાખો આ કથા, સુત ગોસ્વામી નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે. સુત ગોસ્વામી કહે છે, એ દ્રશ્ય શું હતું? કે છે, ધર્મ પદે કેન ચરણ વિચ્છાદ યામુષ લભ્ય ગામ. એક બળદના કોકે ત્રણ પગ કાપી નાખ્યા હતા અને બળદ એક પગ ઉપર ઉભો હતો. અને એ સમયે બળદની બાજુમાં એક ગાય આવી, ગાયના બંને આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. છતાં એ ત્રણ પગ કપાઈ ગયેલા એ બળદ એ ગાયને પૂછી રહ્યો હતો કે દેવી, તમે શા માટે દુઃખી છો? હું તમારું દુઃખ દૂર કરી શકું? આજે આપણા પગ, ત્રણ પગની તો વાત દૂર રહી, શરદી થઈ ગઈ હોય ને તો એ ગામનું પૂછી નહીં, આપણે આપણી દવા કરીએ. અને આ ત્રણ પગ કપાઈ ગયા છે, છતાંય પરમાર્થ. અને આ દ્રશ્ય મહારાજ પરીક્ષિતે એના રાજ્યમાં જોયું. પરીક્ષિતના હૃદયમાં ફાળ પડી, એ રથમાંથી નીચે ઉતર્યા અને બળદને કીધું, આવું કાર્ય કરવાવાળું છે કોણ? તમારા પગ કોણે કાપ્યા? એ બળદ કાંઈ ન બોલે. મહારાજ પરીક્ષિત બળદને કહે, તમે ઈશારો કરો, એક વખત ઈશારો કરી દો, હું એને મારી નાખીશ. બળદ બોલે નહીં. મહારાજ પરીક્ષિતે ઘણું ઘણું જાણવાની કોશિશ કરી, બળદ બોલે નહીં. ત્યારે મહારાજ પરીક્ષિત સમજી ગયા કે હવે આ કોઈ સાધારણ બળદ નહીં, આ તો સાક્ષાત ધર્મ બળદનું સ્વરૂપ લઈને આવ્યા છે. કારણ, સંસારમાં કોઈ વ્યક્તિ પાપ કરે, ખરાબ કર્મો કરે, એને તો પાપ લાગે જ, પણ એ ખરાબ કર્મો કરવા વાળાની ચર્ચા જો કોઈ બીજો કરે, એટલું જ પાપ એ ચર્ચા કરવા વાળાને પણ લાગે, જે આપણે કરીએ છીએ રાત દિવસ. ખરાબ કર્મ કરવા વાળાને તો પાપ છે જ, પણ એ ખરાબ કર્મ કરવા વાળાની કોઈ ચર્ચા કરે, એનું નામ પણ લઈ લે, તો એને એટલું જ પાપ લાગે. આ વાત ધર્મ જાણે છે. મહારાજ પરીક્ષિત સમજી ગયા, તમે સાક્ષાત ધર્મ છો. અને એ સમયે મહારાજ પરીક્ષિતે આજુબાજુમાં જોયું તો ખબર પડી કે હવે દ્વાપર યુગનો અંત થવા જઈ રહ્યો છે અને સાક્ષાત કળિયુગ રાજાનું રૂપ લઈ આ મારા રાજ્યમાં પ્રવેશ કર્યો છે. મહારાજ પરીક્ષિતે કળિયુગને પકડી લીધો, તલવાર બહાર કાઢી અને એ કળિયુગને મારવા જાય. કળિયુગે જોયું, મરી જઈશ, બંને હાથ જોડી પરીક્ષિતના ચરણોમાં પડ્યા. પાહી માં, મારી રક્ષા કરો. જે સજ્જન વ્યક્તિ હોય એ અપરાધીએ ગમે એટલા અપરાધ કર્યા હોય પણ એ શરણમાં આવી જાય ને તો સજ્જન વ્યક્તિ એને ક્ષમા કરી દે. પરીક્ષિત મહારાજે કળિયુગને માર્યો તો નહીં પણ કીધું કે તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ. કળિયુગે કીધું તમારું રાજ્ય તો આખી પૃથ્વી ઉપર છે, હું ક્યાં જઈશ? તમે મને કમસે કમ ચાર પાંચ જગ્યાએ તો સ્થાન આપો. જો ધ્યાનથી સાંભળજો આ ભાગવતની કથા, હું પ્રમાણ સાથે બોલી રહ્યો છું. શ્લોક ઈ કળિયુગે પૂછ્યું કે હું ક્યાં રહું, તમે મને સ્થાન આપો. હવે મહારાજ પરીક્ષિત આ દ્વાપર યુગના અંતમાં કળિયુગને સ્થાન આપી રહ્યા છે. અભિયર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલિયે દદો. કલિયે કલિને સ્થાન દદો, દીધું ક્યાં? તો સુદ ગોસ્વામી કે છે ધૂતમ પાનમ સ્ત્રિય સુના યત્ર અધર્મ ચતુર્વિધા. મહારાજ પરીક્ષિતે કળિયુગને ચાર જગ્યાએ સ્થાન દીધું. સૌથી પહેલા ધૂતમ. મહારાજ પરીક્ષિતે કીધું કે આ સંસારમાં જ્યાં જુગાર રમાતો એના મસ્તક ઉપર જઈને બેસી જા. જે લોકો જુગાર રમતા હોય ને એના મનમાં, એની બુદ્ધિમાં, એના રગ રગમાં કળિયુગ ભરેલો હોય. એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃતના આચાર્ય શ્રીલ પ્રભુપાદ સૌથી પહેલા કહે છે કે જો મનુષ્ય બનવું હોય તો જુગાર રમવાનું બંધ કરો. જુગાર એટલે આ ક્રિકેટ મેચ ઉપર પૈસા લગાડવા, લોટરી ખરીદવી, શેર બજાર પણ અમુક માત્રામાં જુગાર છે. આ જુગાર રમવા વાળો ક્યારેય ભગવાનનું મનન ચિંતન નહીં કરી શકે. અમે તો જોયું છે, અરે 2000 રૂપિયાના શેર લીધા હોય પણ વાત તો રાજા મહારાજાની કરતા હોય, અને હૂતા હોય તો એની પટ્ટી ધ્યાનમાં આવતી હોય, એ ભજન ન કરી શકે. જો આ કોઈ સાંપ્રદાયિક વાત નથી, એવું નથી કે હરે કૃષ્ણ વાળા, આ એક સાંસારિક આ જગતમાં રહેવા વાળા બધાને આ નિયમ પાલન કરવું પડશે. મહારાજ પરીક્ષિત આખી પૃથ્વી માટે કહી રહ્યા છે. એટલા માટે હું પ્રમાણ સાથે કહું છું ધૂતમ, આ અમે અમારી બુદ્ધિથી નક્કી નથી કરતા, ભાગવત પ્રમાણ છે. જુગાર ન રમવો જોઈએ. ત્યારબાદ મહારાજ પરીક્ષિત કલિયુગને બીજું સ્થાન આપે પાનમ, એટલે નશો. જે લોકો નશો કરતા હોય એની બુદ્ધિ ઉપર જઈને બેસી જા. કળિયુગના પ્રભાવથી બચવું હોય તો નશો ન કરવો જોઈએ. નશો એટલે શરાબનો નશો, સિગરેટનો નશો, બીડીનો નશો, ગાંજાનો નશો, અફીણનો નશો. ભક્તો ચા પણ નશામાં ગણાય છે કારણ કે એમાં કેફેન આવે. કોફી પણ એક નશો છે. હવે અમુક લોકો, મને કઈ બધું યાદ નથી, અમુક લોકો કહે છે અમે તો ગુટખા ખાઈએ, અમે તો બચી ગયા, પણ ગુટખા પણ એક નશો છે. એ ગોવા ગુટખા માણેકચંદ એ જેટલી પણ કંપની વાળા હોય, આ બધો નશો છે. અને મહારાજ પરીક્ષિત કળિયુગને નશામાં સ્થાન આપી રહ્યા છે. આ કોઈ વાર્તા રે વાર્તા બાબાઢોર ચારતા આઈ નથી. આ એક જીવન પરિવર્તન કરવા માટે મોકો મળ્યો છે અને આ વાત એક શુદ્ધ ભક્ત, એક સાચા સંત જ સમજાવશે. નકર તો આજના પોતે નશો કરતા હોય બીજાને શું સમજાવે? પોતે ગાંજાની સટ માર્યા વગર ભજન નો ગાઈ શકતા હોય એ બીજાને શું ઉપદેશ આપે? વેદ વ્યાસજીની પીઠ ઉપર બેઠો છું, વ્યાસપીઠ તમે બધાએ દીધી છે, સત્ય બોલી રહ્યો છું. અને જો આ સત્ય જીવનમાં ઉતારશો તો જીવન શુદ્ધ થશે, સુખમય થશે અને આવા વાળું જીવન પ્રગતિમય રહેશે. નહીં તો જીવનમાં અધોગતિ છે જ, મરી તો રહ્યા જ છે બધા. હજુ પણ મોકો તમારા હાથમાં છે. જાગ્યા ત્યારથી સવાર મહારાજ પરીક્ષિત સ્થાન આપે જુગારમાં અને બીજું સ્થાન આપે નશામાં. અમુક લોકો એમ કે કે અમે તો ચા વગર રહી જ ન શકીએ, તો અમે તો જીવી રહ્યા છીએ, તમારી કરતા સારું જીવીએ છીએ. અમે ક્યારેય જીવનમાં ચા નથી પીધી, હું અમે મરી ગયા? એ ચા વાળા કરતા સારું જીવન છે. અમુક લોકો કે માવા વગર અમને ચાલે નહીં. ઈ માવા વગર ચાલતું નથી, પાન વગર, ચા વગર ચાલતું નથી. એ આપણા મનનો એક ભ્રમ છે, એ આપણે આપણા મનમાં બેસાડી દીધું છે કે ચાલશે નહીં. હું તો કહું છું તમારે માવાને અને ચાને છોડવાની જરૂર નથી, પેલા મનમાંથી કાઢો. કારણ કે અમુક લોકો બહુ પ્રયાસ કરે. જો ઓલવાઈ ગઈ, એક દિવસ આમ જ આપણે ઓલવાઈ જશું. આપણે ઓલવાઈ જઈએ એની પહેલા આ ઉપદેશને આપણા જીવનમાં ધારણ કરી લઈએ અને જીવન આધ્યાત્મિકમય બનાવીએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા. સ્થાનાની કલયે દદો, કલયુગને સ્થાન આપી રહ્યા છે. જો તમે બધા આ બધું છોડો કે ન છોડો, બાકી વાલજીભાઈને તો છોડવાનું જ છે. નગર મારી કથા સફળ નહીં થાય, પણ એ અંતિમ દિવસે સંકલ્પ લેશું. અત્યારે તો સાંભળ્યા રાખો, અને ખાલી એમને નહીં, બીજા લોકોની ઈચ્છા હોય બધા સંકલ્પ લેશે. તો પરીક્ષિત મહારાજ પેલા જુગારમાં સ્થાન આપ્યું, બીજું સ્થાન આપ્યું નશામાં, હવે ત્રીજું સ્થાન આપી રહ્યા છે ધૂતમ પાનમ સ્ત્રીય. મહારાજ પરીક્ષિત કહે છે કે આ સંસારમાં જે લોકો પોતાની પત્ની સિવાય પરાઈ સ્ત્રીનો સંગ કરે ત્યાં હું તને સ્થાન આપું છું. અને ચોથું સ્થાન આપી રહ્યા છે સુના. પરીક્ષિત મહારાજ કહે છે કે ભગવાને જે વસ્તુ ખાવાની ના પાડી છે, અખાદ્ય વસ્તુ જે ખાતા હોય એની બુદ્ધિ ઉપર જઈને બેસી જા, હું તને સ્થાન આપું છું. અખાદ્ય વસ્તુ, આ સંસારમાં અમુક વસ્તુ અખાદ્ય છે, માંસ, ઈંડા, માછલી, કાંદા, લસણ, આ બધી વસ્તુ ખાવાની નથી, અખાદ્ય છે. અમુક લોકો કે તો ભગવાને શા માટે બનાવ્યા, ભગવાને તો ઘણું બનાવ્યું છે, પાણા બનાવ્યા છે, એને કેમ નથી ખાતા? આ ભગવાનની સૃષ્ટિ છે, પૂર્ણ છે. અને પૂર્ણ સૃષ્ટિમાં સારું પણ હોય અને ખરાબ પણ હોય. જો આ પૂર્ણ સૃષ્ટિમાં ખરાબ વસ્તુ ન હોય તો એને પૂર્ણ ન કહેવાય. તમે જ્યારે ફ્લેટ ખરીદવા જાઓ અને ફ્લેટમાં બહુ સુંદર રસોડું હોય, બહુ સુંદર બેડરૂમ હોય, બહુ સુંદર હોલ હોય, પણ બાથરૂમ ન હોય તો તમે એ ખરીદશો નહીં? એટેચ બાથરૂમ હોવું જોઈએ. બાથરૂમ હોય તો જ ફ્લેટ પૂર્ણ કહેવાય. તો શું એનું કારણ એ છે કે બાથરૂમમાં જ પડ્યું રહેવાનું છે આપણે? નહીં, એમાં પૂર્ણ સૃષ્ટિમાં કંઈક સારું છે, કંઈક ખરાબ છે. પણ આપણે શાસ્ત્રનો સહારો લઈ સારી વસ્તુને સ્વીકાર કરવી અને ખરાબ વસ્તુને ત્યાગી દેવી જોઈએ. અખાદ્ય વસ્તુ, કાંદા, લસણ, માંસ, માછલી, ઈંડા ન ખાવું જોઈએ. અને જો કોઈ ખાતા હોય એના મસ્તક ઉપર કળિયુગનો વાસ છે. આજના કહેવાતા કથાકારો એમ કે મહારાજ પરીક્ષિતે કળિયુગને સોનામાં સ્થાન આપ્યું, અને પછી એ કળિયુગ પરીક્ષિતના માથામાં જે સોનાનું મુકુટ હતું એમાં જઈને બેસી ગયો. અરે જે કળિયુગ પરીક્ષિતના રાજ્યમાં આવવા માટે ડરતો હતો એ કળિયુગ પરીક્ષિતના મસ્તકમાં બેસે ક્યારેય નહીં. વાસ્તવમાં કળિયુગ પરીક્ષિતના મસ્તક ઉપર નહીં, કળિયુગ બ્રાહ્મણોના મસ્તક ઉપરથી ચાલુ થયો છે. આ સંસારમાં સૌથી પહેલા બ્રાહ્મણો બગડ્યા છે. ભગવાને બ્રાહ્મણોને બનાવ્યા શા માટે? વેદ શાસ્ત્રનું પઠન પાઠન, યજન યાજન, શમ દમ તપ શોચ શાંતિ ઉર્જવ એવચ જ્ઞાન વિજ્ઞાન આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ, આ પવિત્ર કાર્યો કરવા અને બીજાને કરાવવા માટે ભગવાને બ્રાહ્મણોની ઉત્પત્તિ કરી. પણ આજના બ્રાહ્મણ બ્રાહ્મણ કુળમાં જન્મ તો લઈ લીધો પણ બ્રાહ્મણત્વ નથી. અને એટલા જ માટે તમે જોજો આ કળિયુગનો પ્રારંભ બ્રાહ્મણથી થશે. મહારાજ પરીક્ષિતે ચાર જગ્યાએ સ્થાન માસમાં જુગારમાં નશામાં પરસ્ત્રી સંઘ અને અખાદ્ય વસ્તુમાં જ્યારે કોઈ વ્યક્તિ આ ચાર વસ્તુ કરવાની છોડી દે ત્યારે મનુષ્ય બને. એકવાર અમારા આચાર્ય પ્રભુપાદજી અહીંયા અહીંયા બેઠા છે, આ પ્રભુપાદજી છે. નહીં તમે વિચારતા છો આ પ્રભુપાદ કરે છે આ કોણ છે, એટલે સ્પેશિયલ આમાં એક ફોટો જ મૂકી દીધો છે. અને અહીંયા જે છે એ ચૈતન્ય મહાપ્રભુ છે, અને વચ્ચે તો જાણો છો કૃષ્ણ, અને અહીંયા રાધા કૃષ્ણ. તમે એની આંખો જોઈ એકબીજાની સામે જોઈ રહ્યા છે, અદ્ભુત દ્રશ્ય. તો એક વાર શ્રી પ્રભુપાદજી એ આવું પ્રવચન કર્યું અને એક વ્યક્તિ આ માંસાહાર કરવાનું છોડી દીધું, કાંદા લસણ ચા કોફી છોડી દીધા, પાન માવા છોડી દીધા, અને આવ્યા પ્રભુપાદજી પાસે. પ્રભુપાદ હવે આ બધું મેં છોડી દીધું છે, હું હવે ભગત થઈ ગયો ને. પ્રભુપાદ કે માણા થયો તું અત્યારે. જે આવું વ્યસન કરતા હોય, અખાદ્ય વસ્તુ ખાતા હોય, એ માણસની કોટીમાં નથી આવતા, એ જાનવરની કોટીમાં આવે છે. આવું બોલવું નથી, પણ હવે શું મજબૂર થઈને બોલવું પડે. પશુઓ સારા હોય, તમે જો ભગવાનની આ સૃષ્ટિમાં પશુઓ એમની મર્યાદામાં છે, પણ મનુષ્ય કોઈ મર્યાદા નહીં. ભગવાને સિંહને માંસ ખાવા માટે બનાવ્યો છે, સિંહ માંસ જ ખાય. ક્યારે જોયું ગીરના જંગલમાં સિંહ બેઠો બેઠો ઘાસ ખાતો હતો? ક્યારે? ભગવાને ગાયને ઘાસ ખાવા માટે બનાવ્યું છે તો એ ઘાસ જ ખાય. ક્યારે ગાયને માંસ ખાતા જોયું? ચકલી દાણા જ ચણે, બીજું કઈ? આ બધા પશુઓ પોતાની મર્યાદામાં. સિંહ ઘાસ જ ખાય, સિંહ માંસ જ ખાય, ગાય ઘાસ જ ખાય, ચકલી દાણા ખાય, પણ આ મનુષ્ય એવો ઉત્પન્ન થયો છે બધું ખાય. માંસ પણ ચાલે, ઈંડા ચાલે, કૂતરાનું ચાલે, સુવરનું ચાલે, બધું ચાલે, કોઈ મર્યાદા નથી. અરે ભક્ત ન બની શકો તો કોઈ નહીં, પણ કમસે કમ મનુષ્ય તો બનો. એટલીસ્ટ બી અ હ્યુમન, કે જેથી આપણે મરીએ તો ભગવાનને એટલું તો કહી શકીએ કે અમે મનુષ્ય બનીને મર્યા. નહીં તો આજે સંસારમાં લોકો પશુ બનીને મરે છે. મહારાજ પરીક્ષિત ચાર જગ્યાએ સ્થાન દીધું. અને જે લોકો આ ચાર કાર્ય કરે છે એની શું ગતિ થાય છે એ કાલે બપોરે કહીશ. નરકનું વર્ણન જ્યારે આવશે ને, કારણ કે અત્યારે કહીશ તો રાતે ઊંઘ નહીં આવે, ઉજાગરો થશે. કારણ કે આમાંથી કેટલાય આ બધું કરી ચૂક્યા છે. એકવાર હા મેં મુંબઈમાં કથા કરી હતી તો એનું રેકોર્ડિંગ થયું, અને એ ચેમ્બુરમાં કોઈ કેબલમાં કથા ચડાવી, અને એ કથામાં મેં બસ આટલું કહીને મેં એમ કીધું કે એને નરકમાં જવું પડે, અને નરકનું વર્ણન થયું. અને મેં કીધું નરકથી બચવું હોય તો કાલે કથામાં આવજો, હું તમને બતાવીશ. તો લે રાતે 10 વાગે કથા સાંભળી અને એ તો પાણી પાણી થઈ ગયો. કે હવે તેને ગમે ત્યાંથી ગોતીને મારો ફોન નંબર લીધો, મને રાતે 2 વાગે ફોન કર્યો, પ્રભુજી મેં બહુ પાપ કર્યા છે, મેં આટલા પાપ, મેં આટલું ખાધું, આટલું પીધું, અને તમે એમ કથામાં કીધું કે કાલે કશ, પણ કાલ પડશે નહીં, તમે મને જલ્દી કહો શું કરવું. હું તો એને મળ્યો પણ નથી, એણે ખાલી કેબલમાં કથા સાંભળી હતી, મને ફોન કર્યો. આજે શુદ્ધ ભક્ત બની ગયો છે, સુધરી ગયા. હવે એક નહીં હજારો સુધરી ગયા, પણ જેને સુધરવું છે એ સુધર્યો, નકર તો પથ્થર ઉપર પાણી. તમે ગમે એટલા પ્રયાસ કરો, ગમે એટલા સમજાવો. ગોસ્વામી કહે છે ને, મૂરખ હૃદય ન ચેત જો ગુરુ મિલી બિરંચી સમાન. હવે હૃદયમાં તે જ્ઞાનનો દરવાજો અંદરથી બંધ કરીને બેઠા હો તો બહારથી ગમે એટલું ખખડાવે. જો ભાઈ, સુતેલા માણસોને જગાડી શકાય, પણ જે જાણી જોઈને સુતા છે એને કોણ જગાડી શકે? ન જગાડી શકે. માટે જાગૃત થાઓ, શાસ્ત્રને જાણો, સમજો, હજુ પણ સમય છે. મહારાજ પરીક્ષિતે કલયુગને સ્થાન દીધું. ઘણા ઘણા વર્ષો વીત્યા. એક દિવસનો સમય મહારાજ પરીક્ષિત જંગલમાં મીગડા કરવા માટે ગયા, શિકાર કરવા માટે. શિકાર કરતા કરતા અડધો દિવસ વીતી ગયો. ગરમીની ઋતુ હતી. મહારાજ પરીક્ષિતને તરસ લાગી. આજુબાજુમાં જોયું, કોઈ નદી તળાવ નહીં, પણ દૂર એક ઝૂંપડી હતી. મહારાજ પરીક્ષિત ઝૂંપડીમાં ગયા. એ ઝૂંપડી સમ્યક ઋષિની હતી. એ સમ્યક ઋષિ ધ્યાનમાં બેઠા હતા. મહારાજ પરીક્ષિતનું સ્વાગત ન કરી શક્યા. આજે તો ભાઈ વડાપ્રધાન નીકળ્યા હોય, આ દેશના પ્રાઇમ મિનિસ્ટર ની વાત તો છોડો, નરેન્દ્ર મોદી આવ્યો હોય તો અહીંયા કર્ફ્યુ લાગી જાય. અને દુનિયાના, આખા ભારતના, પૃથ્વીના રાજા પરીક્ષિત જેના આંગણે ગયા છે અને ત્યાં સ્વાગત ન થાય. મહારાજ પરીક્ષિતના મનમાં વિચાર થયો કે આ સમીક ઋષિ વાસ્તવમાં ધ્યાનમાં બેઠા છે કે નાટક કરે છે. ઘણી વખત થાય ને, આપણા ઘરે મહેમાન આવે, આપણી ઈચ્છા ન હોય તો આપણે જાણી જોઈને સુઈ જઈએ, કહી દેજે એને સુતા છે. તો આ ધ્યાનમાં બેઠા છે કે વાસ્તવમાં નાટક કરી રહ્યા છે? મારા પરીક્ષિત આ જોવા માટે એક મરેલો સર્પ લીધો અને એ ઋષિ મુનિના ગળામાં મૂકી દીધો. આ દ્રશ્ય એક બાળકે જોયું અને બાળક દોડતો દોડતો સમીક ઋષિના પુત્ર શ્રીંગી પાસે ગયો અને શ્રીંગીને જઈને કીધું, તમારા પિતાના ગળામાં કોઈ સાપ નાખ્યો છે. મેં તમને કીધું ને, કલયુગ બ્રાહ્મણથી પ્રારંભ થયો. એ બ્રાહ્મણે જોયું નહીં કે મરેલો સર્પ છે કે જીવતો સર્પ છે. એ પાણીમાં ઉભા ઉભા અંજલીમાં પાણી લઈ એને શ્રાપ દઈ દીધો કે જે વ્યક્તિએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે, એ વ્યક્તિ આજથી 7 દિવસ પછી મરી જશે. એને તક્ષક નાગ આવશે, ડસી લેશે, એનું મૃત્યુ થશે. બ્રાહ્મણનો શ્રાપ ક્યારેય વિફળ ન જાય. શ્રીંગીએ ઘરે આવીને જોયું તો એમના પિતા તો જીવિત હતા, સાપ મરેલો હતો. કીધું, પિતાજી, આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ છે? કીધું, પિતાજી, મેં કોઈને શ્રાપ આપ્યો છે, મને લાગ્યું આ જીવિત સર્પ હશે. શમીક ઋષિએ ધ્યાન કર્યું, જોયું, બહુ દુઃખી થયા. બેટા, આજે તે જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. તે મહારાજ પરીક્ષિતને શ્રાપ દીધો છે. હવે આ સંસારમાં અધર્મ શરૂ થશે, આ સંસારમાં પાખંડ શરૂ થશે, ચોરી, લૂંટફાટ, મદિરાપાન, પરસ્ત્રી સંગ, જુગાર, હવે આ બધું શરૂ થશે. બેટા, તને ખબર નથી, પરીક્ષિત એવા પરાક્રમી રાજા હતા, જો એ ચાહેત તો કળિયુગને આવવા ન દેત, આપણે સતયુગમાં બેઠા હોત. પણ તે પરીક્ષિતને શ્રાપ દીધો છે. બહુ મોટી ભૂલ થઈ. ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મારા પુત્રને ક્ષમા કરજો અને એક વ્યક્તિને મોકલી જાઓ, પરીક્ષિતને આ ખબર આપો. પરીક્ષિતને ખબર મળે કે 7 દિવસ પછી તમે મરવાના છો, તક્ષક આવી તમને ડસી જશે, તમારું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ મહારાજ પરીક્ષિતને હૃદયમાં પ્રસન્નતા થઈ કે વાસ્તવમાં મારાથી આજે એક બ્રાહ્મણનો અપરાધ થયો અને આ જન્મમાં એ અપરાધનું પ્રાયશ્ચિત કરી લઈશ. જો મહારાજ પરીક્ષિત ચાહે તો મરવાથી બચવાનો ઉપાય કરી શકે, પણ જે મહાત્મા હોય ને, જે સાધુ હોય ને, એ મૃત્યુથી બચવાનો ઉપાય ન કરે, એ મૃત્યુને સંવારવાનો ઉપાય કરે, મૃત્યુને સજાવવાનો ઉપાય કરે. પણ જે અસુર હોય ને એ મૃત્યુથી બચવાનો ઉપાય કરે, જેમ કે કંસ, હિરણાકશિપુ, આ બધા મૃત્યુને ટાળવા માંગતા હતા. પણ જે ભક્ત હોય ને એ મૃત્યુને ટાળે નહીં, એ તો મૃત્યુને સજાવે. મહારાજ પરીક્ષિતે જોયું, જીવનમાં 7 દિવસ વિદા છે, તરત વિચાર કરી લીધો, પુત્ર રાજા થઈ ગયો છે, મારી કઈ ઘરે જરૂર નથી, હું ઘરેથી નીકળી ગયા. વૈષ્ણવ સમાજમાં, પૃષ્ટિ સંપ્રદાયની પરંપરામાં એક બહુ સુંદર આચાર્ય જેનું નામ સુરદાસ હતું, એ આ પ્રસંગને બહુ સુંદર એના પદમાં લખે છે. આગળના પ્રસંગને આપણે સુરદાસજીના શબ્દોમાં શ્રવણ કરીએ. રાજા વિચાર કરે છે,